સહજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 14/11/2014.
વચનામૃત ગઢડા પ્રથમ 43, ચાર પ્રકારની મુક્તિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી સાતમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમયે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોંશ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વે સામુ જોઈને બોલ્યા, જે સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ. જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા, અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે, જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું, અને બીજું ભગવાનને સમીપે રહેવું, અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું, અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું. એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો, ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારું નથી ઈચ્છતો, એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો. પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા, પણ ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય, અને જે એ ચતુર્થા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે
મત્સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નિચ્છંતિ સેવયા પૂર્ણઃ કુતોન્યત કાલ વિપ્લુતમ સાલોક્ય શાષ્ટિ સામીપ્ય સારૂપ્યૈકત્વમપ્યુત દેયમાનમ ન ગૃહણંતિ વિના મત્સેવનમ જનઃ.
એનો અર્થ એ છે, જે ભગવાનના જે નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્થા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં, ને એક સેવાને જ ઈચ્છે છે, અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે, અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું, જે
અથો વિભૂતિમ મમ માયા વિનસ્તા મૈશ્વર્યમષ્ટાંગ મનુ પ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વા સ્પૃહયંતિ ભદ્રામ પરસ્યમેતે શ્રુમતે તુ લોકે.
અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે, અને જે સકામ ભક્ત છે તેને અર્થાથી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ જ ન ઈચ્છું, અને ઈચ્છે તો એમાં એટલી કાચપ કહેવાય, અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચપને ટાળવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 43મું જે તે થયું.
વચનામૃત ગઢડા પ્રથમ 44, બળબડતા ડામનું ડગલાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી આઠમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે સવારના પહોરમાં વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને તે પાગને એક આંટે કરીને બોકાની વાળી હતી, ને તે પાગ ઉપર ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે સ્નેહ હોય તેનું શું રૂપ છે? પછી બ્રહ્માનંદ સ્વામીએ સ્નેહનો રૂપ કરવા માંડ્યું પણ સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમને તો સ્નેહની દિશ જ જડી નહીં અને તમે જે પિંડ બ્રહ્માંડથી નિસ્પૃહ રહેવું તેને સ્નેહ કયો, એ સ્નેહનું રૂપ નહીં, એ તો વૈરાગ્યનું રૂપ છે. અને સ્નેહ તો એનું નામ જે ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એનું નામ સ્નેહ કહીએ. અને જે ભક્તને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય તેને એક ભગવાન વિના બીજો સંકલ્પ જ ન થાય. અને જેટલો ભગવાન વિના બીજો ઘાટ થાય છે તેટલો તેના સ્નેહમાં ફેર છે. અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે અને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. એવી રીતે જેને વર્તતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે એમ જાણવું તે સર્વે પોતપોતાના હૃદયમાં તપાસી જુઓ તો જેને જેવી પ્રીતિ હશે તેને તેવી જણાઈ આવશે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી દ્રઢ પ્રીતિ ભગવાનને વિશે થાય તેનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સત્પુરુષનો જે પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થવાનું કારણ છે. ત્યારે સોમલો ખાચર બોલ્યા, જે એવો પ્રસંગ તો અતિશય કરીએ છીએ પણ એવી દ્રઢ પ્રીતિ કેમ થતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રસંગ તો કરો છો પણ અર્ધો અમારો પ્રસંગ કરો છો ને અર્ધો જગતનો પ્રસંગ કરો છો તે માટે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. પછી ગામ વસોના વિપ્ર વાલા ધ્રુવ તેણે પ્રશ્ન પૂછ્યું, જે હે મહારાજ, દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે, જે પોતાને દેહથી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહ રૂપે માને છે. અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈક પુરુષ હોય તેણે દરજીને ઘેર જઈને ડગલો સીવાડીને પહેર્યો ત્યારે તે એમ માને છે, જે દરજી તે મારો બાપ છે ને દર્જણ તે મારી માં છે એમ જે માને તે મૂર્ખ કહેવાય. તેમાં જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણ ને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે ને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા 84 લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે. તે દેહને વિશે પોતાપણું માને અને તે દેહના મા બાપને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો. અને 84 લાખ જાતમાં જે પોતાની મા બોન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો ધર્મ એકે પાળતી નથી, માટે જે એવા સકપણને સાચું માને છે તેને અહમ મમત્વના ઘાટ કેમ ટળશે? અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટળવી ઘણી કઠણ છે. અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વ્રથા છે. અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવતું નથી, માટે દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વનો ત્યાગ કરી અને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને અને સર્વવાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવવી તો ઘણી કઠણ છે. અને એવો સાધુ તો હું છું જે મારે વર્ણાશ્રમનું લેશ માત્ર માન નથી. એવી રીતે શ્રીજી મહારાજ બોલ્યા, તે તો પોતાના ભક્તને શિક્ષાને અર્થે છે એમ જાણવું અને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 44મું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 2 સંત સમાગમ
વાત 87 સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માય રહ્યા થકા શત્રુ છે, ને કેટલાક પિતરાય ને દાડિયા જેવા છે, ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે, ને કેટલાક તો ધણી જેવા છે. એટલા ભેદ છે. વાત 88મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાનને આત્મા એ બે વતે સુખી થવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. વાત 89મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાનને તો આ લોકમાં કંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂળનું છે. તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું, કે કોઈક વાત સુધરી કે બગડી, કે કોઈક કામ થયું કે ન થયું, એની કાંઈ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાયો હોય તેને ધૂળમાં માલ મનાતો નથી. તેમ ભગવાનની દ્રષ્ટિએ તો આ લોક ભોગ સર્વે ધૂળ જ છે, ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. વાત 90મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આગ્રામાં 18 કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે, ને મુંબઈમાં માછીમારના ઘરમાં 1 કરોડ રૂપિયા છે. માટે જાજુ દ્રવ્ય થાય એ વાત કંઈ મોટાની ગણતીમાં નથી, ને એમાં માલ ન માનવું. વાત 91મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે જો રૂચિ સારી બંધાણી હોય, ને વિષયમાં તણાતો હોય, પણ તેમાં રૂચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે, અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં તેનો ઉત્તર કર્યો. જે દૈવી હોય તે દબાય, અને આસુરી હોય તે ન દબાય. વાત 92મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં, ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં મૂળગું અવળું થાય. વાત 93મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે લાખનો ત્યાગ કરીને એકને રાખવા, ને મહારાજ પણ એમ કહેતા જે પાંડવે સર્વનો ત્યાગ કરીને એક શ્રી કૃષ્ણને રાખ્યા. વાત 94મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મૂર્ખનો સંગ ન કરવું, કેમ જે મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી, એમ મહારાજ કહેતા. વાત 95મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ, જે 69 કાળમાં ભીમનાથના રાંકા માગવા આવતા, ને કરગરતા, ને ધક્કા મારે પણ જાય નહીં, એવો ખપ રાખવો. વાત 96મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે 4 ઘાંટીઓ છે, તેને ઓલંગવી એ કરવાનું છે. તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, સ્વરૂપ નિષ્ઠા, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ અને આત્મા જુદા સમજવા, આત્મનિષ્ઠા, ને ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો તે કરવું. એમાં સર્વેનું કારણ સાધુ છે. વાત 97મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે મહારાજને ગમતી રૂચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં, જેમ માંદાને સારું મળે તો પણ ભોગવાય નહીં, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થશે, પણ તેનું સુખ નહીં આવે, ને આવરદા લાંબી તે મરાય નહીં. વાત 98મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે, તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે તે નોખું થઈને પાછું ભેળું થઈ જાય, તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે, એવો આ જીવનો ઢાળો છે. વાત 99. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરી જે આજ્ઞા પડે એટલી વાસના બળે, તે આજ્ઞા તે કઈ? જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત, તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા, એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. વાત 100. સ્વામિનારાયણ હરે, સ્વામીએ વાત કરીએ, કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય, ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય, ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે, ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ, એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું, ને મોટાનો સમાગમ કરવો, ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં આ મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ, મન, કર્મ, વચને રાખવી, એવી બીજી કોઈ સેવા નથી. વાત 101. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટિકલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ અજ્ઞાન છે. વાત 102. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. વાત 103. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. વાત 104. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે, ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે, એ ત્રણ મુક્ત, મુમુક્ષુ ને વિષયી છે, ને પોતાને કોઈ ક્રિયા કરવામાં મૂંઝવણ થાય તો કેવું જે મુને કંઈ બીજું બતાવો પણ મૂંઝાવું નહીં. વાત 105. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે આ જીવને મુવા સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા, ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી એમ મહારાજનો મત છે, પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે, ને ત્યાગના, ભક્તિના ને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી, પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે. વાત 106. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે, જે 2-4-5 જણ એક રૂચિવાળા તે 2-4-5 વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. પ્રકરણ 4. આજ્ઞાપાલન. હળવદમાં નારણજી વિપ્રના ભવનમાં શ્રીહરિ કહે, નિયમ વિનાની વાત લખ્યા વિનાના કાગળ જેવી છે. નિયમ વિના જ્ઞાન, ભક્તિ વગેરે શુભ ગુણો ટકતા નથી. શ્રીહરિએ પત્રમાં લખાવ્યું કે સત્સંગમાં નિયમરૂપી કોટ અમે બાંધ્યો છે, અને કળીને પ્રવેશવાના નાના મોટા દ્વાર અમે બંધ કરાવ્યા છે. તે કોટમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી કળીનું કાંઈ ચાલતું નથી. ચોર લોકો ગાફલને લૂંટે છે, સાવધાન માણસોમાં તે ફાવી શકતા નથી. અમારા નિયમો છે તે ચોકી અને પહેરેદાર છે, તેમાં કળી ક્યારેય પ્રવેશ કરી શકતો નથી. છતાં સત્સંગમાં અનેક રૂપ ધારી પ્રવેશ કરવા તે ઈચ્છે છે, તેથી અમે નિયમ ફેરવતા રહીએ છીએ. તો પણ કળીનો વિશ્વાસ કરવો નહીં. કર્મયોગી તથા સાંખ્યયોગી સત્સંગી બાઈઓએ પોતાના સગા ભાઈ સાથે પણ એકાકી ચાલવું નહીં, એકાંતમાં કળીનો વાસ રહેલો છે, જુગાર મદ્ય માંસ તથા કામ ક્રોધાદિક અધર્મ સર્ગમાં કળીનો નિવાસ છે, પુરુષોએ પણ હરિભક્ત બાઈઓની સામે જોવું નહીં, નેત્ર સ્પર્શ અને શ્રોત્ર દ્વારા અંતરમાં કળીનો પ્રવેશ થાય છે, કળીનો પ્રવેશ થતા ન કરવા યોગ્ય બધું જ થાય છે, માટે અતિ પવિત્ર મોક્ષ ભૂમિ અને કર્મભૂમિ રૂપ ભરતખંડમાં જન્મ પામીને ધર્મ નિયમમાં સાવધાન રહેવું. વડતાલમાં દીપોત્સવે શ્રીહરિ કહે, અમારા વચને કરીને જે નિયમ રાખે છે તેવા મોટા ભાગ્ય બીજા કોઈના નથી. વડતાલમાં રાયણ નીચે સંતોને શ્રીહરિ કહે, બંધન અને નિર્બંધ સમર્થના વચનમાં છે, સમર્થના વચનમાં રહે તેને બંધન થાય નહીં. નાના મોટા ઈશ્વરના નિયમોને અમે વેદરૂપ માનીએ છીએ, એ મર્યાદા પ્રમાણે વર્તે તેને બંધન થતું નથી. મેઉ ગામમાં ભૂખણ ભાવસારના ભવનમાં શ્રીહરિએ પુરજનોને વાત કરતા કહ્યું, અમારા વચનમાં જે વર્તે છે તે બુદ્ધિશાળી છે, અમારો થઈને અમારા વચનથી જે જન બહાર ચાલે છે તેની ચાહે તેટલી મોટપ હોય પણ તે રહેતી નથી, અમારા વચનમાં વર્તવું તે સમાન કોઈ મોટાઈ નથી, વચનમાં દુઃખ માને તે ક્યારેય સુખી થતો નથી. લાંગણોજમાં શ્રીહરિ કહે, જેમાં નિયમ હોય તે માર્ગ અત્યારે કઠણ લાગે છે પણ તેમાં મોક્ષ રહેલો છે. ગઢપુરમાં શ્રીહરિએ કહ્યું, ભગવાન પ્રસન્ન થાય અને તેમની મરજી હોય તેમ ચાલે તેમાં સહેજે ભગવાનના ગુણ આવે છે, ભગવાનની મરજીમાં ચાલવું તે સર્વશાસ્ત્રોનો સાર છે, ભગવાનની મરજી ન પાળતો હોય અને બીજી અપાર વાતો કરે તે વૃથા છે, મરજી ન પાળે અને સુવર્ણ હાથી ઘોડા વાહન અન્ન વસ્ત્ર વગેરેનું વિપ્રોને અપાર દાન કરે અને ફાવે તેવા કર્મ કરે તો પણ તેનું ફળ મળતું નથી. શ્રીહરિએ ગઢપુરમાં હરિજનોને વાત કરતા કહ્યું, કોઈ વાતનો જેને નિયમ ન હોય અને તેના થકી જેણે મોક્ષ માન્યો હોય તેને અમે ગધેડો કહીએ છીએ, ધર્મરહિત થઈને ભગવાનની મૂર્તિ પૂજે તેને તો બ્રહ્માંડ હણ્યાનું પાપ લાગે છે, એમ કહી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી જીવા ખાચરને ત્યાં પધાર્યા. શ્રીહરિએ ગઢપુરમાં હરિજનોને વાત કરતા કહ્યું, હરિજન થઈને હરિજનની દુઃખમાં સહાય ન કરે તો ચાહે તેવો સમર્થ હોય તો પણ અસુર થઈ જાય છે, હરિજનને દુઃખમાં સહાય કરે તે દૈવી છે. સાધન માત્રથી આ વાત અધિક જાણવી અને બધાથી પર મોટપ આ જ કહી છે અને સત્સંગનું મૂળ પણ આને જ જાણવું, હરિજનને સહાય ન કરે તે હરિજનનું મૂળ રહેતું નથી. કોટી કલ્પ સુધી ધ્યાન કરે સમાધિ કરે જ્ઞાન શીખે પણ હરિજનના દુઃખમાં સહાય ન થાય તો તેનું સઘળું કરેલું વૃથા છે. અમે દેશ દેશમાં શિખરબદ્ધ મંદિર કરવાનું ધાર્યું છે, ઈશ્વર ઈચ્છા હશે તેમ થશે, શુભ સંકલ્પ કર્યો છે તો ઈશ્વર મદદ કરશે. મંદિર કરીને હરિજનોની સેવા કરવાનો અવકાશ ન મળે તો અમે મૂંઝાઈએ છીએ. આ સાંભળી સર્વે હરિજન પ્રસન્ન થયા અને શ્રીહરિની કહેલી વાત નિશ્ચય કરીને માની. અમદાવાદમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, અમારા આશ્રિત જે ત્યાગી ગૃહી છે તે જ્યાં સુધી ધર્મમાં ચાલે ત્યાં સુધી અમે તેમને અમારા માનીએ છીએ. સારંગપુરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, ધર્મ વિનાની ભક્તિ તે વિધવા ભક્તિ છે, સુકુ વૃક્ષ ફળ આપે તો વિધવા ભક્તિથી ફળ થાય, હરિભક્તની ભક્તિ ધર્મે સહિત છે માટે તેમાંથી અક્ષરધામ રૂપી ફળ મળે છે. બોટાદમાં માત્રા ધાધલની વાડીએ સંતોને ઉપદેશ આપતા શ્રીહરિએ કહ્યું, 10, 20 કે 30 વર્ષથી જે સત્સંગ થયા હોય તેમનો તેથી ઓછા વર્ષના સંતોએ નિષ્કપટ ભાવે શિષ્યભાવ રાખવો એ વિવેક કહેવાય. એક એકથી મોટા સંત હોય તેની સેવામાં નાના સંતો મતી રાખે તેને વિવેકી જાણવા. માર્ગે ચાલે ત્યારે નાનો મોટાની અદબ ન રાખે, ને ગાડામાં છકટો થઈને બેસી જાય, ને મોટા સંત ચાલતા આવે તે વિવેક ન કહેવાય. મોટા હોય તે કહ્યા વિના ગાડે ન બેસે તે વિવેક છે. અમારા વચનમાં જે અધિક સુખ માને તે દેખાઈ આવે છે, ને મન મૂકીને પણ દેખીએ છીએ. સુરતમાં શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે વાત કરતા કહ્યું, અમારા વચન વજ્રના કોટ સમાન છે. અમારા વચનથી અક્ષરધામ જુદું નથી. અમારા વચનમાં રહે તેને વિઘ્ન આવતા નથી. સુરતમાં નાના શેઠને શ્રીહરિ કહે, નિયમરૂપી કોટમાં રહે તેનો જ વિષયથી પરાભવ થાય નહીં. ભગવાનની કથા વાર્તા કીર્તન જેને અમૃતરસ જેવા લાગે, અને તેને સાંભળવામાં જેટલી રૂચિ વર્તે તેટલો તેનો વિષયથી પરાભવ ન થાય, અને વિષયની રૂચિ પણ ટળી જાય. પ્રકરણ 5. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ. શ્રીહરિ પોતાની માતાને ઉપદેશ દેતા થકા કહે છે, હે માતા, હવે હું તમને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કહું છું. પરબ્રહ્મ પુરુષોત્તમ માયાના ગુણથી રહિત હોવાથી નિર્ગુણ કહેવાય છે. પ્રકૃતિના જે ગુણો છે તે તેમનામાં લેશ પણ નથી. શ્રીહરિ અક્ષરધામના અધિપતિ છે, મહાસમર્થ અવિનાશી છે, અલૌકિક દિવ્ય મૂર્તિ છે, અક્ષર આદિના આત્મા છે, અક્ષરથી પર એવું મહાસ્વરૂપ છે, સર્વ જીવોના અંતર્યામી અને સર્વોપરી છે, એમના ચરિત્ર અને ગુણ અપાર છે. એસે અક્ષરધામ નિવાસી મહાસમર્થ રહેવું અવિનાશી, અલૌકિક મહાસ્વરૂપ રહાયે અક્ષરાદિ કે આત્મા કહાયે, અક્ષર તિનસે પરહી રહાના સબ જીય અંતર જામી કહાવા, સર્વોપરી શ્રીહરિ નામ જાહી ચરિત્ર ગુણ અપાર હે તાહી. શ્રીહરિ માતાને કહે, હે માતા, પરમાત્મા શ્રીહરિ સૌના નિયંતા છે, બીજા સૌ એ પરમાત્માને આધીન છે. આવું જ્ઞાન સત્પુરુષનો પ્રસંગ કરવાથી પ્રાપ્ત થાય છે. એ પામ્યા પછી જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. જે સત્પુરુષનો પ્રસંગ કરે છે તેના સંસારના બંધન તૂટે છે અને ભગવાનના ધામને તત્કાળ પામે છે. ગઢપુરમાં ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી શ્રીહરિ જીવેન્દ્ર નૃપના દરબારમાં આવી બિરાજ્યા, ને સૌને પરાતપર અક્ષરધામની વાર્તા કરવા લાગ્યા. અક્ષરધામ કહાવત જોઉં તિનસે આપહી આયે સોઉં, જીન કારણ લીને અવતારા સો સબ કહત કરી વિસ્તારા. માયાપાર જે અક્ષરધામ કહેવાય છે ત્યાંથી અમે સ્વયં અહીં પ્રગટ થયા છીએ, સાથે અક્ષરધામ ને મુક્તોને લાવ્યા છીએ. એ સિવાય ગોલોક વૈકુંઠાદિ ધામના વાસીઓ પણ આવ્યા છે. રાધા લક્ષ્મી ને તેનો સેવક વર્ગ પણ આવ્યો છે. કેટલાક શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમના મુક્તોએ પણ દેહ ધર્યા છે. શ્રીહરિ સુરા ભક્તની ઓસરી પર ઢોલીએ તકિયા પર આવીને બિરાજ્યા. મંદ મંદ હસતા થકા સંત હરિજન પર દ્રષ્ટિ કરી સૌને સમાધિમાં મોકલ્યા, પછી પ્રીતિ સહિત સૌને નિરખવા લાગ્યા. સમાધિની આ વાત અટપટી છે. પૂર્વે કોઈ અવતારમાં આવું ઐશ્વર્ય કદી દીઠ્યું નથી. સામર્થ્ય જોતા અવતાર અને અવતારી વચ્ચેનો ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. આ વાત સમાધિવાળા કહે છે પણ બીજાને તે સમજાતી નથી. સંત હરિજન પ્રેમી જેતે સમાધિ કર રહે હે તે, તાકુ દેખત હરિ કર પ્રીતિ અવતાર સે કબુ ન ભઈ યહ રીતિ. અવતાર અવતારી મેં ભેદ રહેવું સામર્થ્ય કરકે જાન પરેવું, સમાધિ વારે કહત સો બાતા ઓર કું ન આવે સમજાતા. સમાધિમાંથી જાગ્રત થઈને ભક્તોએ શ્રીહરિને કહ્યું કે સૂર્યલોકમાં સૂર્યદેવે સ્તુતિ કરતા કહ્યું, હે શ્રીહરિ, જે જે અવતાર થયા તે સર્વેનું કારણ તમે છો. તમે અધર્મના મૂળ ઉખાડવા પ્રગટ થયા છો, મને આજે પવિત્ર કર્યો. જો જો ભયે અવતાર તાકો કારણ તુમ હો હરિ, અબ પ્રગટે ધર્મ કે દ્વાર અધર્મ મૂલ ઉથાપ કરન.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 26/12/78. ગોપીભાવ અને ગુણાતીત ભાવ વિશે આશીષ વર્ષા પરમ પૂજ્ય સ્વામીશ્રી.
ચૈતન્ય ચબ ચૈતન્ય ને કોઈ સંબંધ નથી. કોઈ કોઈનો નથી, સૌ પ્રભુના છે. પ્રભુના ખાતાનો ચૈતન્ય પ્રભુના ખોરામાં જ જાય, એક બહુ સીધી વાત છે. મેં કહ્યું તમે એમ માનશો કે આ બધા ચૈતન્ય તમારા છે. જે ખાતાનો જીવે છે એ ખાતામાં જ જશે. તમે મરી જાઓ કે જીવો, એને ભગવાનને કોઈ સંબંધ નથી. આખી ફીસી ઉતરી ગઈ. મરી જાઓ કે જીવો, પ્રભુના ખાતાનો જીવ પ્રભુની પાસે જ જવાનો છે. એમાં કરશો શું? શાસ્ત્રીમાં યોગી મહારાજ કે મૂર્ખ થોડા હતા. પણ ધન્યવાદ હો મહારાજને, સ્વામીને, શાસ્ત્રીમાં યોગી મહારાજ કે આપણે ઉપર કેવળ એને દયા કરીને સેવા ગ્રહણ કરી, એમાં સર્વસ્વનું બલિદાન આપી દીધું ડેડીએ. કેવું? પહેલું એ પ્રેમની મૂર્તિ, એને પોતાનું કાંઈ ન રાખ્યું, કશું જ ન રાખ્યું. ગોપીભાવ અને ગુણાતીત ભાવમાં આકાશ પાતાળનો ફેર છે, એમાં તમે સમજી લીધું. મહારાજે સારંગપુરના સોરમાં ત્રણ પ્રકારની ગોપીઓનું વર્ણન કર્યું. ત્રણેય પ્રકારમાં શ્રેષ્ઠ ગોપી છે પ્રૌઢા. એ વેદના વાંચ્યું છે. ત્રણેયના ગુણ જુદા છે, ત્રણેયના અંગ જુદા છે. પ્રૌઢા ગોપીનું અંગ છે ગુણાતીત ભાવ. પહેલી અને બીજા પ્રકારની ગોપી પ્રભુ અર્થે ખોવાઈ ગઈ છે, પ્રભુમાં ખોવાઈ ગઈ છે. પ્રભુને રાજી કરવાની કોઈ ભાવના નથી, પણ ટેકનિક નહીં ખબર નથી. રાધા અને રુક્ષ્મણી, જીવબા અને લાડુબા, એ ગોપીભાવના પ્રેમલક્ષના ભક્તિના મૂર્તિમાન સ્વરૂપો ગયા. પ્રેમલક્ષના ભક્તિની પૂર્ણા હોતી એટલે જીવ માન લાડુબા. સચિદાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી પ્રભુને આમ સહેજ સંભાળે તો પ્રગટ થઈ જવું પડશે. મીરા અને નરસિંહ, એવી એક પહેલી અવસ્થા છે. ગોપી સરસ, સર્વોપરી, જગત નહીં, સગા સંબંધી નહીં, છેલ્લાના 7 અને 11 થી શરૂઆત કરી, એમાં બેમત નથી. પણ ગોપીભાવમાંથી ગુણાતીત ભાવમાં જવા માટે પહેલી ભાવના એવી રાખવી જોઈએ કે ભલે હું પ્રિયતમની જોડે પ્રીતિ કરું, મારે પ્રીતિ છે, એ મારો પ્રાણ છે, મારો આધાર છે, જે કોઈ છે પ્રભુ છે, પણ એની પ્રીતિ અપેક્ષિત નહીં હોય. ત્યાં ગુણાતીત ભાવની શરૂઆત થઈ. અપેક્ષા રહિતની પ્રીતિ, ઠરાવ રહિતનો જીવન, સંકલ્પ રહિતનો સંબંધ, એ છેલ્લાનો 5 મંગલકારી શુભ દિવસે પ્રભુને પ્રાર્થના એટલી જ કરીએ. હે પ્રભુ, જે થવાનું એ થાવ, દેહનો પ્રલય કર્યો તો કરી નાખજો, પણ મારી અને તારી વચ્ચે અપેક્ષાના ભાવે કરીને અંતરાય ઉભો રહે એવું નહીં રાખજો. ભલે મારો કોઈ મનનો સ્વભાવ છે, હું અપેક્ષા રાખું, પણ એ અપેક્ષા કરીને એના મૂળ એવા ઉડા ન નખાઈ જાય જેના ફળસ્વરૂપે એ કોઈક અંતરાય ઉભો થઈ જાય. અપેક્ષા છે તો અંતરાય છે, અપેક્ષા છે અભાવ છે. અપેક્ષા છે તો પ્રભુને જે આપવું છે નહીં મળે, અપેક્ષા છે તો ચૈતન્યની ચિત્તની ભૂમિકા પાત્રી રહી છે, અપેક્ષા છે તો મનમુખી કોઈક સંકલ્પ છે તો આવી કોઈક કક્ષા ઉપર જવું છે જ્યાં કેવળ સ્થિર પ્રવાહ, અને એ છે કરુણાકારી મૂજ આત્મમાં પ્રગટાવી ગુણાતી જ્યોત. એ કીર્તનના છેલ્લા શબ્દો તુહી તુહી તુહી, આપણે આ ભાવના કરી એકાંતિક મુક્ત ખરા, એકાંતિક ભક્તિ બી ખરી, કોઈનો અભાવ બી નહીં, પણ એવું ચોક્કસ ને બહુ સ્પષ્ટ માનવું કે એવો કોઈ પ્રસંગ બને તો અપેક્ષાના ભાવે મોટા પુરુષને પોતાની રીતે વર્તાઈ નાખે, જેના ફળ સ્વરૂપે સહજાનંદની રસ ચેતનાની ગુણાતીત સ્થિતિ સહજ ના બને. એટલે આપણે આજે બહુ જાન પણ રહેવું છે.
આત્મીય યુવા મહોત્સવની જય જય જય.